તારીખ 10/2/1995 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 497 અને 498 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 518
રાજચંદ્ર વચનામૃત પત્ર 497 આ પત્ર પણ તારશીભાઈ ઉપર લખાયેલો છે. 497 ઉપદેશને આકાંક્ષા રહ્યા કરે છે તેવી આકાંક્ષા મુમુક્ષુ જીવને હિતકારી છે. જાગૃતિનો વિશેષ હેતુ છે. શું કહે છે દાર્શભાઈને કૃપાળુદેવ તરફથી ઉપદેશની આકાંક્ષા રહેતી હતી કે આપ કંઈક મારા આત્માને ઉપકારી થાય એવો ઉપદેશ અવશ્ય લેખા કરો. કહે છે કે એવી આકાંક્ષા મુમુક્ષુ જીવને લાભનું કારણ છે અને પોતાના આત્મહિતના વિષયમાં જાગૃતિનું કારણ છે. હેતુ છે એટલે કારણ છે. એનો અર્થ એ થયો કે મુમુક્ષુ જીવે પોતાનું હિત થાય એવો હિતોપદેશ ઈચ્છવા યોગ્ય છે. મારું હિત કેમ થાય, બીજા બોલમાં આવ્યું ને, હું કઈ રીતે મારા સ્વરૂપને પામું, આ પ્રકારની જે આકાંક્ષા છે એ મુમુક્ષુ જીવને લાભનું કારણ છે અને એ પોતાના હિતમાં જાગૃત થાય એવો એમાં હેતુ પણ રહેલું છે. જેમ જેમ જીવમાં ત્યાગ વૈરાગ્ય અને આશ્રય ભક્તિનું બળ વધે છે તેમ તેમ સત્પુરુષના વચનનું અપૂર્વ અને અદ્ભુત સ્વરૂપ ભાસે છે. શું કહે છે કે જેમ જેમ જીવમાં ત્યાગ વૈરાગ્યનું બળ વધે અને આશ્રય ભક્તિનું બળ વધે, બે પ્રકાર લીધા. એક તો ઉદય ભાવોમાં નિરસપણું રહે અને જ્ઞાની પુરુષનો આશ્રય ભક્તિપૂર્વક આશ્રય, એકલો આશ્રય નહીં પણ ભક્તિપૂર્વકનો આશ્રય રહે તેને આશ્રય ભક્તિ કહે છે. એ બળવાન થવાથી સત્પુરુષના વચનનો અપૂર્વ અને અદ્ભુત સ્વરૂપ ભાસે છે. કેમ કે એટલી નિર્મળતા આવે છે. બે પ્રકારે નિર્મળતા આવે, એક નિરસ પરિણામ થયા એ વૈરાગ્યના પરિણામ થયા અને આશ્રય ભક્તિ જ્ઞાની પુરુષની આશ્રય ભક્તિમાં પણ દર્શનમોહનો અનુભાગ ઘટે છે. નિરસ પરિણામથી પણ દર્શનમોહનો અનુભાગ ઘટે છે, આશ્રય ભક્તિથી પણ દર્શનમોહનો અનુભાગ ઘટે છે અને તેથી કરીને જ્ઞાનમાં નિર્મળતા આવે છે. જ્ઞાનમાં નિર્મળતા આવવાથી સત્પુરુષના વચનનું અપૂર્વ પણ ભાસે છે અને આત્મહિતમાં એ કેટલો હિતકારી છે તેનો અદ્ભુતપણું પણ ભાસે છે. અદ્ભુતપણામાં એ વાત છે કે એ જીવને એવું લાગે છે, ભાસે છે એટલે એવું લાગે છે, ફીલ થાય છે કે આ પ્રકારે મને સત્પુરુષનો યોગ ન થયો હોત, એમના વચનને ઉપદેશ ન મળતા હોત તો મારો આત્મા ક્યાં રખડતો હોત, કેટલું રખડત, કેટલો દુઃખી થાત, હું મને પોતાને કેટલું નુકસાન કરત, એ વાત એને પોતાના ભૂતકાળના પરિણામોથી ખ્યાલમાં આવી જાય છે અને બધાથી પોતે બચી ગયો, સહી સલામત બચી ગયો, એ વાતનું એને આશ્ચર્ય અને અદ્ભુત પણ લાગે છે કે વાહ. કેમ કે બધા બચતા નથી, એવી રીતે કોઈ બધા બચી જતા નથી. જગતના જીવોને તો એ પ્રશ્ન નથી કેમ કે એવો યોગ નથી, પણ જેને યોગ થાય એવા પણ બધા બચતા નથી. પણ જેને નિરસપણું અને આશ્રય ભક્તિ આવે છે એ બચી જાય છે. અને એ વાત એને પોતાના જ્ઞાનમાં ભાસે છે ત્યારે સત્પુરુષના વચનનું અપૂર્વપણું ભાસે છે કે પૂર્વે આ આત્માને આ પ્રકારનો લાભ કદી થયો નથી, આ ભાવમાં આ પ્રસંગથી અપૂર્વ લાભ થયો છે, અને એનું આશ્ચર્યપણું પણ પોતાને અનુભવમાં આવે છે. પછી તો જીવમાં ત્યાગ વૈરાગ્યનું બળ વધે છે એટલે શું થાય છે કે જ્યારે નિરસતા આવે તો કોઈ પદાર્થોનો ત્યાગ પણ કરે. શું રહેણી કરણીમાં તદ્દન સાદાઈ આવી જાય, શું પછખાંડી એમ નહીં પણ રહેણી કરણીમાં તદ્દન સાદાઈ આવી જાય, અને વિકલ્પો ન વધે એ પ્રકારનું પોતાનું બાહ્ય જીવન પણ એવી રીતે રાખે કે જેથી વિકલ્પો ન વધે. નહીંતર સામાન્ય રીતે આ જોઈએ ને તે જોઈએ એમ જરૂરિયાત વધે છે તો વિકલ્પ પણ વધે છે. નિરસપણું આવે એને બિનજરૂરી લાગે છે કેટલીક વાર, તો કે આ તો બધું બિનજરૂરી છે એને કંઈ ઉપયોગ નથી મને, તો એ વસ્તુને છોડી દે છે. એમાં પરિણામનું બળ લેવું છે. બાહ્ય પ્રવૃત્તિ નિવૃત્તિની એટલી મુખ્યતા નથી પણ પરિણામ એ સંબંધીના જે પરિણામ છે એ બળવાન છે. જેના નિરસપણું પણ બળવાન છે અને કોઈ પદાર્થો ન ગ્રહણ કરવા એના પરિણામો બળવાન છે, અને સાથે સાથે બળવાનપણે જો આશ્રય ભક્તિ હોય છે તો સારી એવી નિર્મળતા આવે છે. સત્પુરુષોના વચનોનું અપૂર્વપણું લાગે છે અને પોતાનું આત્મહિત કેટલું થશે એ અદ્ભુત અને આશ્ચર્યકારી છે એ વાત પણ એને બરાબર અનુભવ ગોચર થાય છે. એ પણ છે પણ એમની આજ્ઞા આશ્રિત પણ ભક્તિ છે, ભક્તિ સહિત આજ્ઞા આશ્રિત પણ એમ લેવું છે. એ પ્રકારનો એક નિશ્ચય હોય છે મુમુક્ષુ જીવને, એ પ્રકારનો નિશ્ચય હોય છે કે આજ્ઞાનો આશ્રય કરવો છે. બહુમાનપૂર્વક એ પ્રકારના જે પરિણામ છે અને એવા પ્રકારના પરિણામ જેને બળવાનપણે છે એને દર્શનનો અનુભવ ઘટે છે. પછી એ આજ્ઞામાં પોતાના ઉપદેશ સંબંધીનું, પોતાના પ્રયોજન સંબંધીના જેટલા જેટલા વચનો આવે છે એ બધાને આજ્ઞા ગણીને ઉપાસે છે. કેવી રીતે ઉપાસે છે? આજ્ઞા ગણીને ઉપાસે છે. જ્યાં સુધી એમ સમજો સમજવા મારીએ છે કે આ એક ઉપદેશ છે ત્યાં સુધી એનું હળવાપણું રહી જાય છે, લાઇટલી લેવામાં આવે છે. એનું વજન જેટલું પડવું જોઈએ એટલું નથી પડતું, અને એને જો આજ્ઞા સમજવામાં આવે છે તો ઘણું વજન પડે છે કે આ મને આજ્ઞા કરી છે, ભલે મારા માટેનું હિત વચન છે પણ એ મને આજ્ઞારૂપ છે. એમ જ્યારે આવે ને ત્યારે એને એમ થાય કે આજ્ઞા ઉઠાપાય નહીં, આજ્ઞાને આજ્ઞા ઉપર પગ દેવાય નહીં, આજ્ઞાને કચડીને ચલાય નહીં, એ પ્રકારનું એક વજન ઊભું થાય છે. એટલે એ વચનોનું ઉપાસવું બને છે સહજપણે. નહીતર વચન ઉપાસવા યોગ્ય છે એમ લાગે છે પણ ઉપાસે ને ન પણ ઉપાસે હારી જાય, બળ ન આવે અથવા એટલી ગંભીરતા ન ભાસે એવું બને છે. એટલે એ પણ એની અંદર એક ખાસ વાત છે, આજ્ઞા આશ્રિતપણામાં ખાસ વાત છે. ભલે એમાં વાત તો પોતાના હિતની છે બીજી કોઈ વાત નથી, અને કોઈ પણ વાત હોય તો પણ એને કેવી રીતે માથે ચડાવવા એ વચનોને, આજ્ઞા સમજો તો માથે ચડાવે અને નહીતર હળવાશ આવી જાય. ઠીક છે, રોજ આવો ઉપદેશ સાંભળવા તો મળે છે, આપણાથી થાય એટલું કરીએ, ઉપદેશ તો રોજ આવે જ છે. એ હળવાપણું રહીએ અને આજ્ઞા આશ્રિત પણે એનું ભારેપણું આવે, એમાં ફરક પડી જાય છે. હળવાપણું રહી જાય, પોતાનું પ્રમાદ છે, શિથિલપણું છે, એટલા અંશે એનો સ્વચ્છંદ પણ ગણીએ તો કંઈ ખોટું નથી. આંશિકપણે આદર કરે, પણ આદર કરવા કરવામાં ફરક પડે છે, એમ કેવું છે. આજ્ઞાશ્રિત પણ એ થાય ને, યથાર્થ થાય, એમાં યથાર્થતા આવે. ને એમને એમ દબાવવા જાઓ તો ટેમ્પરરી દબાઈને પાછો ઉછળે બહાર આવે. આજ્ઞાશ્રિત પણ એવું તો યથાર્થ પણ એટલા માટે આવે કે દર્શન મોહ એની અંદર અનુભાગ ઘટે છે, એટલું ચારિત્રનો સુધારો નથી થતો. દર્શન મોહના સુધારા પૂર્વક ચારિત્રનો સુધારો થાય છે, એટલે એ મૂળમાંથી સુધારો છે, એ મૂળમાંથી સુધારો છે. એ પણ બીજી રીતે ન સંભવે એવો સુધારો સંભવે છે ત્યાં. બીજા પ્રકારે એ સુધારો કદાચ ન પણ થાય. આમાં આજ્ઞાશ્રિત પણ આવે તો કામ સારી રીતે થઈ જાય. એમાં શું છે કે આજ્ઞાશ્રિત પણ આવે છે ને ત્યારે સત્પુરુષ પ્રત્યે ખૂબ બહુમાન હોય છે, કારણ ભક્તિ શબ્દ લીધો ને, આશ્રય ભક્તિ, એટલે બહુમાન અને ભક્તિ એટલી બધી હોય છે. શું કે એમના વચનોને આજ્ઞા સમજીને ઉપાસે છે ત્યારે નહીં ધારેલો ફાયદો થાય છે, એટલે અદ્ભુત શબ્દ વાપર્યો છે કે સત્પુરુષોના વચનનું સ્વરૂપ અદ્ભુત ભાષે છે. કેમકે પોતાને અંદર ખ્યાલમાં આવે છે કે આટલો ફાયદો નહોતો ધાર્યો, ધાર્યા બારનો ફાયદો છે, પોતાની ગણતરી બારનો ફાયદો પોતાને અનુભવ ગોચર થાય, એટલે એને એમ લાગે છે કે આ તો કોઈ અપૂર્વ વાત છે, કોઈ અદ્ભુત વાત છે, એ પ્રકાર ઉભો થાય છે. અને બંધ નિવૃત્તિના ઉપાયો, બંધ નિવૃત્તિ કહો કે મોક્ષ માર્ગનો ઉપાય કયો, સહજમાં સિદ્ધ થાય છે, સહજમાં પ્રાપ્ત થઈ જાય છે. પ્રત્યક્ષ સત્પુરુષના ચરણારવિંદનો યોગ કેટલાક સમય સુધી રહે તો પછી વિયોગમાં પણ ત્યાગ વિરાગ અને આશ્રય ભક્તિની ધારા બળવાન રહે છે. શું પ્રત્યક્ષ સત્પુરુષના ચરણારવિંદનો યોગ કેટલાક સમય સુધી રહે, આ પ્રકારે, કયા પ્રકારે, ત્યાગ વિરાગ અને આશ્રય ભક્તિના બળ સહિત જો કેટલોક સમય, એટલે ઠીક ઠીક સમય, શું જો પ્રત્યક્ષ યોગ રહે તો પછી વિયોગમાં પણ, કેમ કે સદાય પ્રત્યક્ષ યોગ ન રહે એ સંભવિત છે, કેમ કે બધાનો ઉદય એક સરખો હોય ને, ઉદય જુદો જુદો હોય એટલે વિયોગ થવાની પરિસ્થિતિ તો આવે જ, વચમાં અમુક કાળ વિયોગ આવી જાય, ભલે એને સંયોગની ભાવના ગમે એટલી હોય કે હું સત્સંગમાં જ રહું, સંયોગમાં જ રહું, તો પણ વિયોગ અનિવાર્યપણે આવી પડે છે, એવા કારણો પણ ઊભા થાય છે. અને પોતાના તરફથી પણ એવા કારણો હોય અને સત્પુરુષ તરફથી પણ એવા કારણો, એને પોતાને એવું કારણ આવી ગયું, એ પોતે પણ ક્ષેત્રાંતર કરે કે જેથી સાથે સાથે જવાનું ન પણ બને. શું તો પછી વિયોગમાં પણ ત્યાગ વૈરાગ અને આશ્રય ભક્તિની ધારા બળવાન રહે છે, એવું જે પરિણામની ધારા બળવાનપણે થઈ હોય તો એ ચાલુ રહી જાય છે. વિયોગમાં ઘટી જાય એવું ન બને, વિયોગમાં ઉલટાનું વધે અને પછી સંયોગ થાય તો ઓર વધે. શું એવો એનો સ્વભાવ છે, એવો એનો સ્વભાવ છે કે સંયોગમાં પણ વધે અને વિયોગમાં પણ વધે. કેમ કે વિયોગમાં વિયોગનું દુઃખ, વિયોગમાં વિયોગનું દુઃખ એને લાગે છે, એટલે વિયોગમાં પણ એ પરિણામ એના બળવાન થાય છે. શું નહીં તો માઠા દેશ કાળ સંગ આદિના યુગથી સામાન્ય વૃત્તિના જીવો ત્યાગ વિરાગ આદિ બળમાં વધી શકતા નથી, અથવા મંદ પડી જાય છે, અથવા સર્વથા નાશ કરી દે છે. નહીતર અત્યારની જે પરિસ્થિતિ છે એ માઠા દેશ કાળ અને સંગની છે. એમાં સત્પુરુષનો વિયોગ થાય તો એના પરિણામો છે એ ઉતરી જાય છે. હમણાં જ મુંબઈમાં એક મુમુક્ષુ મળ્યા, ઘણા વખતે મળ્યા, પછી અહીંયા આવી ગયેલા. વચમાં ઠીક ઠીક સત્સંગમાં અહીંયા હતા, પછી કે સ્વરૂ સ્વરૂમાં તો ઠીક પરિણામ રહ્યા, પણ એક બે મહિનાથી મને પોતાને એવું લાગે છે કે મારા પરિણામ સાવ ઉતરી ગયા છે. મને ચોખ્ખું લાગે છે કે ત્યાં સત્સંગમાં અને સત્સંગ છોડ્યા પછીના કેટલાક સમય સુધી જે વિચારધારા અને જે પરિણામો રહ્યા હતા એ છેલ્લા એક બે મહિનામાં બિલકુલ નથી, એ સ્પષ્ટ ખ્યાલ આવે છે, ફેર પડી જાય છે. ચોખ્ખી વાત છે કે મુંબઈના દેશકાળ સંઘ તમે જુઓ અને સત્સંગ જુઓ, એમાં તો ફેર પડવાનો છે. એટલા માટે તો જ્ઞાનીઓએ સત્સંગમાં રહેવાનો પુકારી પુકારીને ઉપદેશ આપ્યો છે. ગુરુજીની શૈલી કેવી હતી, કોઈ આપણા હસમુખભાઈનો દાખલો લઈએ, નાની ઉંમરમાં 40 વર્ષની ઉંમરમાં વ્યવસાય બંધ કરી અને આવી ગયા અહીંયા, તો ગુરુદેવ પ્રશંસા કરતા હતા. એમની એક શૈલી છે, કોઈને વ્યક્તિગત એમ ન કે તમે અહીંયા વ્યાખ્યાન સાંભળવા આવો, સોનગઢ રહેવા આવો, અથવા આવ્યા હોય તો રોકાઈ જાઓ, એક વ્યાખ્યાન વધારે સાંભળીને જજો, એવું ન કે કોઈને વ્યક્તિગત ઉપદેશનો એમનો ઉદય ભાવ જ નહોતો, એમ કહી તો ચાલે, એ પ્રકારનો ઉપદેશ નહોતા આપતા કે કહેતા નહોતા. પણ બીજી રીતે એમ કહેતા હતા કે જુઓ આ 40 વર્ષની ઉંમરે છોડીને અહીંયા આવી ગયા, અહીંયા 60-70 વર્ષના બેઠા છે, હજી દુકાન છોડતા નથી, ધંધો છોડતા નથી. શું તો કે જે આવ્યા એનું કંઈ પરિણમન થઈ ગયું છે એમ નથી કહેવું, પણ સત્સંગની અનુમોદના છે એમાં. આડકતર રીતે વાત શું છે કે એને સત્સંગમાં રહેવાનો જે નિર્ણય કરીને નિવૃત્તિ લીધી એને અમારું અનુમોદન છે. એટલે સત્સંગનો સીધો ઉપદેશ કરે કે આવી રીતે અનુમોદન કરે, વાત તો એકની એક છે. શું એટલે જો સત્સંગ સારી રીતે ઉપાસ્યો હોય તો વિયોગમાં પણ ત્યાગ વૈરાગ અને આશ્રય ભક્તિની ધારા બળવાન રહે છે, નહીં તો માઠા દેશ કાળ સંગ આદિના યોગથી એની અસર આવ્યા વગર, જેમ સત્સંગમાં સત્સંગની અસર જીવ ગ્રહણ કરે છે તેમ માઠા દેશ કાળ અને સંગમાં એની અસર પણ ગ્રહણ કરે છે. પરિણામના વિજ્ઞાનનો એ વિષય છે કે સંસ્કાર નહીં, જીવ સંસ્કારને ઝીલનારો છે. પછી એ સત્સંગના સંસ્કાર લે કે અસત્સંગના સંસ્કાર લે, પણ ઝીલ છે. સ્વભાવ દ્રષ્ટિએ સંસ્કારને ઝીલનારો નથી, પણ પર્યાય દ્રષ્ટિએ સંસ્કારને, એ જીવ સંસ્કારને ઝીલે છે. એટલા માટે એ ઉપદેશ આપ્યો છે કે સત્સંગમાં રહેવું. જ્ઞાનીઓ મુનિઓ જ્યાં સુધી ઉપયોગ બહાર જાય છે ત્યાં સુધી ઉપયોગને ક્યાં લગાવો એનો વિવેક કરે છે, ક્યાં સત્સંગ કરે છે, ક્યાં શાસ્ત્ર વાંચે છે. કેમ કે નહીતર અસત પ્રસંગમાં અને અસત્સંગમાં ઉપયોગ જશે તો જરૂર એથી નુકસાન થવાનું જ છે. જરા વૈજ્ઞાનિક વિષય છે. પ્રવચન સારના 47 નયોમાં સંસ્કાર નહીં અને અસંસ્કાર નહીં એવા બે નહીં ચાલ્યા છે. 47 નહીંમાં આ બે નહીં છે. તો જીવ સંસ્કાર નહીં સંસ્કાર નહીં ઝીલનારો છે એનું વિજ્ઞાન છે. તો એ કઈ દ્રષ્ટિએ સંસ્કારને ઝીલે છે કે પર્યાયના દ્રષ્ટિકોણથી જુઓ તો જે જે સંઘમાં તે જાય છે તેના તેના સંસ્કાર એ ઝીલે છે. શું જેનો જેનો સંગ કરે છે એ સંબંધીના એ સંસ્કાર ઝીલે છે. સત્સંગમાં રહેતો એને સત્સંગના સંસ્કાર ઝીલે છે. અસત્સંગમાં ને અસત પ્રસંગમાં રહીએ તો એના સંસ્કાર ઝીલે છે. રંગન રાગમાં રહીએ તો એ એવો થઈ જાય છે. જેવો જેને જેવો સંગ રંગ તે તેવો થઈ બેસે. અમર કવિતા આવતી ભણતા ત્યારે જેને જેવો સંગ રંગ તે તેવો થઈ બેસે. એટલે એને સંગની અસર આવ્યા વિના રહે નહીં. એટલા માટે તો ગુણીજનોનો સંગ કરવો, સત્સંગમાં રહેવું એ વાત કેમ આવે છે? એ પર્યાય નહીં. જીવની એ પરિસ્થિતિ છે એનું વિજ્ઞાન છે પરિણામ. સ્વભાવ દ્રષ્ટિએ જુઓ તો સ્વભાવ એકરૂપ ધ્રુવ છે. એ ધ્રુવ સ્વભાવને બહારમાં કોઈની હારે લેવા દેવા, એની પર્યાય હારે લેવા દેવા નથી. તો બીજા સંઘ સંયોગ સાથે શું સંબંધ છે? કે કાંઈ સંબંધ નથી. એ તો કેવળ અસંગ ચૈતન્ય છે. માથાદેશ કાળાદેશના સંગાદિના યોગથી સામાન્ય વૃત્તિના જીવો એની યોગ્યતા હજી પરિપક્વ નથી, કાચી છે એવા જીવો ત્યાગ વૈરાગાદી બળમાં વધી શકતા નથી, અથવા એને થોડું ઘણું થયું હોય તો મંદ પડી જાય, અથવા એ સત્સંગનો થોડી ઘણી અસર આવી હોય તો ચાલી જાય, ખરાશ થઈ જાય, ધોવાઈ જાય, બધું ધોવાણ થઈ જાય. જે ધારશીભાઈને માર્ગદર્શન આપ્યું છે 497 થયો, 498 ત્રિભુવનભાઈ ઉપરનો પત્ર છે. ખંભાતના મુમુક્ષુ છે. દારશીભાઈ મોરબીમાં રહેતા હતા, મોરબીના મુમુક્ષુ છે. મોરબીના ન્યાયાધીશ હતા, સ્ટેટના, મોરબી સ્ટેટ હતું એ વખતે, સ્ટેટના ન્યાયાધીશ. યોગ વાશિષ્ઠ વાંચવામાં હરકત નથી. યોગ વાશિષ્ઠ ગ્રંથ જરૂર વાંચજો, એ કઈ વાંચવામાં હરકત નથી. આત્માને વારંવાર સંસારનું સ્વરૂપ કારાગ્રહ જેવું ક્ષણે ક્ષણે ભાષા કરે એ મુમુક્ષુતાનું મુખ્ય લક્ષણ છે. જો આ યથાર્થ ભૂમિકાના લક્ષણો જુદી જુદી રીતે કૃપાળુદેવ બતાવે છે. અનુકૂળતામાં તો એ ભાસવું કઠણ પડે એવું છે, પ્રતિકૂળતામાં ગમે એવું લાગે કે આ મટે તો સારું, પણ આત્માને વારંવાર ભાસે. શું? ક્યારેક ભાસે નહીં પણ વારંવાર ભાસે કે આ સંસાર છે એ કારાગ્રહ જેલ જેવો છે. અનેક પ્રકારની પરાધીનતા છે એમાં. કારાગ્રહમાં શું હોય છે? કારાગ્રહ એટલે જેલ, સાદી ભાષામાં આપણે એને જેલ કહીએ છીએ. અનેક પ્રકારની પરાધીનતા છે, એ પરાધીનતા એને સાલે અને ક્ષણે ક્ષણે ભાષા કરે. પરાધીનતાના પરિણામો ક્ષણે ક્ષણે લાગે તો એ મુમુક્ષુતાનું મુખ્ય લક્ષણ છે. આત્મા જે મુક્ત સ્વરૂપી છે ત્રિકાળ, એને બંધનમાં રહેવું પડે છે એ એનું કારાગ્રહ છે. અબંધ સ્વભાવી તત્વ છે એને પરિણામમાં રાગ દ્વેષ મોહનું બંધન છે અને બહારમાં અનેક પ્રકારના સંયોગોનું પણ બંધન છે.
હા,
લાગવું જોઈએ એમ. નાની પુરુષ તો કે છે અને કે છે એ પરમ સત્ય છે, કે છે એ. આપણને લાગે કે ન લાગે એ બીજી વાત છે, પણ છે એ પરમ સત્ય છે. લાગે તો એ છૂટવા માંગે છે. જેને કારાગ્રહ જેવું લાગે એ જીવ છૂટવા માંગે છે, અને નિત્ર જે એને બંધાવું છે, છૂટવું નથી. ઉદય ભાવો માં એને બંધન લાગે છે. હા, એ ઉદય ભાવો ને સમજે છે, અને એ સમજણ નો યથાર્થ દ્રષ્ટિકોણ એ છે કે એને બંધન રૂપ લાગે છે. શું જેલ જેવું લાગે છે, બંધન રૂપ લાગે છે. શું અને એ વાત એને ખૂંચે છે, એ પ્રકાર એને ખૂંચે છે. પરાધીનતાના પરિણામો ખૂંચે છે, અને પરાધીનપણે રહેવું કે વર્તવું પડે છે તે પણ ખૂંચે છે. અને એવું થયા કરે એ મુમુક્ષુતાનું મુખ્ય લક્ષણ છે. એટલે એને છૂટવું છે, હવે એને બંધાવવું નથી, પણ એ બંધાણો છે એમાંથી પણ છૂટવું છે. યોગ વાશિષ્ઠ આદિ ગ્રંથ, યોગ વાશિષ્ઠ આદિ જે ગ્રંથ તે કારણના પોષક છે, એ મુમુક્ષુતાની યથાર્થ ભૂમિકાના પોષક ગ્રંથ છે. એમાં મુમુક્ષુતાનું એક પ્રકરણ છે અને એક વૈરાગ્ય પ્રકરણ છે. પહેલું અને ત્રીજું પ્રકરણ છે, એ બહુ સારું પ્રકરણ છે. અન્ય મતમાં આવું સરસ પ્રકરણ હોય છે એ તો વાંચીએ ત્યારે ખબર પડે. મેં ગઈ વખતે આપણે ઈડરમાં વાંચ્યું હતું ત્યારે એવો વિકલ્પ આવ્યો કે જૈન ગ્રંથમાં અત્યારે આવા પ્રકરણ કેમ જોવા મળતા નથી, એવો વિકલ્પ આવી ગયો. જૈન શાસ્ત્રો તો ઉત્કૃષ્ટ શાસ્ત્રો છે. આ અન્ય મતમાં આવું સરસ પ્રકરણ છે, આવું પ્રકરણ જૈન શાસ્ત્રમાં આજકાલ ઉપલબ્ધ શાસ્ત્રોમાં કેમ જોવા મળતું નથી, એવું પ્રકરણ, એવા પ્રકરણ છે, બહુ સરસ પ્રકરણ છે. અને એક એક શ્લોકમાં એક એક દ્રષ્ટાંત લીધા છે. ગ્રંથકર્તા ખરેખર ગ્રંથકર્તા પ્રત્યે માનવ જેવું છે, જેને ગ્રંથ કર્યો એને બહુ સરસ લખ્યું છે. અસરકારક છે, અને કેટલોક શોભશમ હશે લખનારનો. એક પ્રકરણના ઓછામાં ઓછા 150 શ્લોક છે, અને એક એક શ્લોકમાં એક એક દ્રષ્ટાંત છે એ જ વિષયનું, એક એક દ્રષ્ટાંત છે. એટલા દ્રષ્ટાંત આપ્યા છે, અને કેટલો ઉપયોગ ચાલ્યો છે લખનારનો, બહુ સરસ, બહુ અસરકારક લખાણ છે. હા, ભાવજ ઉપમાઓ આપ્યું છે, નહીં ધારેલા અને ઉપમા એમના ક્ષોભશમાં આવી છે, મગજમાં આવી છે લખનારને. નહીં, છે ગુજરાતી થયેલું છે. આ મૂળ સંસ્કૃત ભાષામાં શ્લોક છે, મૂળ શ્લોકો છે સંસ્કૃત ભાષામાં છે, પણ ગુજરાતી અનુવાદ છે, ગુજરાતી જ વાંચ્યું છે. છે આપણી પાસે, કેમ છે આપણી પાસે, છે ચિરંજીભાઈ પાસે છે, ચિરંજીલાલજી પાસે છે, માગી લેજો. સરસ છે, કોઈ હશે એમાં ખ્યાલમાં, કોઈ વૈરાગ્યના ગ્રંથો, મુમુક્ષુતાના ગ્રંથો હશે એમના ખ્યાલમાં. આમ તો જૈન ગ્રંથોમાં એમણે ઉત્તરાધ્યયન લીધું છે, ઉત્તરાધ્યયનની ક્યાંક ક્યાંક વાત આવે છે. દશવૈકાલિક લીધું છે, ઉત્તરાધ્યયનને દશવૈકાલિક લીધું છે. યોગ વાશિષ્ઠ આદિ જે ગ્રંથ તે કારણના પોષક છે તે વિચારવામાં હરકત નથી. ઉપદેશમાં અથવા સિદ્ધાંતમાં પણ તીર્થંકર દેવની મૂળ વાત રહેલી છે ક્યાંક ક્યાંક, બાકી અમુક વિકૃતિ થયેલી છે. વિકૃતિને છોડી દે તો મૂળ વાત તો તીર્થંકર દેવની છે. એ મૂળ વાત તીર્થંકર દેવની હોવા છતાં પણ અન્ય મતનો ગણીને અનાદર કરવો એ તીર્થંકરની વાતનો અનાદર થઈ જશે. અથવા પરમ સત્યનો અનાદર થઈ જશે, અથવા આત્માને હિતકારક વાતનો અનાદર થઈ જશે. એટલે ત્યાં સંપ્રદાયને વાળો નથી જોવાતો. શું માર્ગાનુસારીના વચનો જ્ઞાનીઓ કેમ ઉદ્ધરણ કરે છે? નરસિંહ મહેતાની વાત કરે ગુરુદેવ, જ્યાં લગી આત્મા તત્વ ચિહ્નો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. પછી કૃષ્ણ લોચન કરે તો જૂઠવી વાત છે એમ કરીને એમને જૈનની વાત પણ લઈ લીધી છે. પછી કાશીએ જાય તો જૂઠી વાત છે. શું અને ઉપવાસ કરે તો જૂઠી વાત છે, ને દાન દે તો જૂઠી વાત છે. એ બધા પ્રપંચ છે એમ કીધું નરસિંહ મહેતાએ. શું કીધું? એ બધા પ્રપંચ પેટ ભર વાતણા. સમાજનો તો આશ્રય લેતા હોય તો સમાજ પાસેથી પેટ ભરવા માટે આ બધો દેખાવ કરે છે. યથાર્થતા નથી, નિષેધ આવ્યો છે એ યથાર્થ છે. ગુરુદેવ એને કેમ એ વાતનું કેમ આધાર લે છે કે એ વાત સત્ય છે, પરમ સત્ય છે, ને એ સત્ય તીર્થંકરની વાણીમાં આવેલું છે. જે કાંઈ સત્ય છે એ તો તીર્થંકરની વાણીમાં આવેલું છે. કોઈ એવું સત્ય નથી કે જે તીર્થંકરની વાણીમાં ન આવ્યું હોય. પછી અન્ય મત તો ક્યાંથી ચાલ્યો કે કોઈ એ સત્ય પકડી અને એમાંથી આભાસ થોડોક વિશેષ થયો, એટલે એ વાત રહી ગઈ ને સાથે આભાસ ભળ્યો અને એને અનુસરનારું એક જુદું ગ્રુપ મળ્યું, એટલે એ સંપ્રદાયને વાળો થઈ ગયો. એના પુણ્ય યોગે એને ગ્રુપ જુદું મળી ગયું. મૂળ વાત રહી ગઈ એનું શું? એક તત્વદ્રષ્ટિ જીવો હોય છે, જ્ઞાનીઓ હોય છે, એની નજર ત્યાં પડે છે, એટલે એ વાતને એ પોતે આગળ કરે છે. યોગ વાશિષ્ઠના પ્રથમના બે પ્રકરણ પંચીકરણ, દાસબોધ તથા વિચાર સાગર, એ ગ્રંથો તમારે વિચારવા યોગ્ય છે. કુંવરજી આણંદજી ભાવનગરને પત્ર લખ્યો છે. શું આટલા આટલા ગ્રંથો કૃપાળુદેવના ખ્યાલમાં છે? લો યોગ વાશિષ્ઠ આદિ લીધું ને તો આદિમાં આ ગ્રંથો છે. પંચીકરણ, દાસબોધ, દાસબોધ છે એ સ્વામી રામદાસનો લખેલો છે. રામદાસ તો એમણે આપેલા બોધનું નામ દાસબોધ છે. શિવાજીના ગુરુ થયા એ અને લગ્નના માયરામાંથી ભાગ્યા હતા એ. સમય વર્તે સાવધાન જ્યાં કીધું ગોર મહારાજે ત્યાં મુઠ્ઠી વાળીને વરરાજા ભાગ્યા. પછી જંગલ માર્યા હતા આશ્રમમાં ને શિવાજીને ગુરુ તરીકે ધારેલા એ મહાત્મા થઈ ગયા. તથા વિચાર સાગર એ આ બાજુ કાશ્મીર બાજુના છે, મહાત્મા નિશ્ચલદાસ કરીને એને લખેલું, બહુ સૂક્ષ્મ ગ્રંથ છે. એ ગ્રંથો તમારે વિચારવા યોગ્ય છે. કૃપાળુદેવે કેટલા ગ્રંથો વાંચી નાખ્યા છે તેમજ વિચારવા યોગ્ય છે. જૈન પદ્ધતિના એ ગ્રંથો નથી એમ જાણીને તે ગ્રંથો વિચારતા ક્ષોભ પામવો યોગ્ય નથી. ચોખ્ખું લખ્યું છે. પંચીકરણ આદિ ગ્રંથો વિચારવા યોગ્ય છે એ પણ ભલામણ કરી છે. એ દિવસોમાં અનેક મોક્ષોને ભલામણ કરી છે. હા જુઓ ને, એમને ખબર નતી શંકરાચાર્ય નું છે. હા હા, એટલે એમને ખબર નહોતી, એમને તો શું લીધું, શ્રીમદજીનો આ શ્લોક છે એમ લીધું છે. પત્રમાં એમણે લખ્યું શ્રીમદ રાજચંદ્ર, પણ ખરેખર તો કૃપાળુદેવે શંકરાચાર્યના શ્લોકનું ઉદ્ધરણ કર્યું છે. એ વાત છે. 275 પાને, હા હા, મથાળામાં લીધો છે. બરાબર. દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મને, યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધય. એમાં શું ખોટું છે? જેને દેહાધ્યાસ ગળી ગયો, જેને પરમાત્માને જાણ્યો, અનુભવ કર્યો, સાક્ષાત્કાર કર્યો, એનું મન એટલે ઉપયોગ ગમે ત્યાં જાય નહીં, બધે સમાધાન કરશે, ક્યાંય અસમાધાન નહીં થાય. શું ખોટું છે બોલો? એ લોકોએ અમુક કિંમતી વાતો પકડી છે. બુદ્ધિશાળી માણસો હતા, જે અનિમતના નેતાઓ હતા એ બુદ્ધિશાળી હતા. એટલે કેટલીક વાતો, સારી વાતો પકડી લીધી, પણ પછી યથાર્થતા ન રહી તો એમાંથી આભાસ થયો, બધી ગડબડ થઈ ગઈ. એવું છે. મૂળ વાત તો એ છે કે જીવને વૈરાગ આવતા છતાં પણ જે તેનું અત્યંત શિથિલપણું ને ઢીલાપણું છે તે ટાળતા તેને અત્યંત વસમું લાગે છે, અને ગમે તે પ્રકારે પણ એ જ પ્રથમ ટાળવા યોગ્ય છે. બહુ સરસ વાત કરી છે. મૂળ વાત તો એ છે કે જીવને વૈરાગ આવતા છતાં, આમ તો શું છે કે નિરસપણું તો આવે છે, અને એ વૈરાગ આવ્યા પછી પણ શિથિલપણું રહી જાય છે. 104 ડિગ્રી તાવ હાડે નમાણું થઈ જાય છે, પણ હાડે નમાણું ખસતો નથી એમ કે છે. વૈરાગ્ય તો આવી જાય છે, પણ છતાં એનું જે શિથિલપણું છે એ ટાળતા એને આકરું લાગે છે, એ શિથિલપણું ટાળી શકતો નથી. આવું બને છે. શું એટલે? શું છે કે વૈરાગ્ય તો આવે છે એટલે નિર્વેદ આવે છે, પણ સંવેગ આવતો નથી. સંવેગ આવતો નથી, પુરુષાર્થ ઉપડતો નથી. એ પૂર્ણતાનું લક્ષ્ય આવે તો પુરુષાર્થ ઉપડે. વૈરાગ્ય એક સારું લક્ષણ છે, એટલે નિર્વેદ, સમસંવેગ, નિર્વેદ આસ્થાને અનુકંપા, આ સમ્યક તો આવે ત્યારે આ પ્રકારના પરિણામો હોય. તો નિર્વેદ ઘણાને આવે છે, પણ સંવેગ કોકને જ આવે છે. સંવેગ આવે એ ઉપડ્યો, કેમ કે એનો પુરુષાર્થ જોર કરે છે. શું? અને એ સમય પૂર્ણતાના લક્ષ્ય એની શરૂઆત થાય છે. સંવેગ આવે કોઈ જીવને ત્યારે સમજવું કે વાહ, હવે આને વાંધો નથી, એને ભલભલાને વસવું લાગે છે એમ કે છે. નિર્વેદ આવે છે, પણ સંવેગ આવવામાં પાણી ઉતરી જાય છે, પુરુષાર્થ ઉપડતો નથી. ત્યારે વૈરાગ્ય છે પાછો સફળ થતો નથી. નિર્વેદની સાથે સંવેગ જોઈએ. શ્રમ આવે એટલે પરિણામમાં કષાય રસ મંદ પડે. નિર્વેદ આવે એટલે વૈરાગ્ય આવે, અનુકંપાન્ય જીવો પ્રત્યેની આવે, પોતાના આત્માની અનુકંપા આવે, અને આસ્થા દેવગુરુ શાસ્ત્ર આદિની આવે. સંવેગ આવો એ વાત કઠણ છે, ને એ વાત આવી એટલે એનો પુરુષાર્થ ઉપડ્યો, એનો વિકાસ ઝડપી થાય છે. મુમુક્ષુતામાં પણ લક્ષ બાંધતો નથી. જો પૂર્ણતાનું લક્ષ બાંધે એટલે સડસડાટ ઉપડે, લક્ષ બંધાય તો એવી વાત છે. તમારું સંવેગ ભરેલું પત્ર મળ્યું ખીમજીભાઈ, હે? મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં, અભિલાષા નહીં, તે સંવેગ, સંવેગની વ્યાખ્યા કરે છે. જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું ત્યારે છે, ત્યારથી હવે ઘણી થઈ, બહુ થઈ ગઈ, અરે જી હવે થોપ તે નિર્વેદ, એ વૈરાગ્ય છે. સંવેગ નિર્વેગ વાસ્તાના અનુકમાં પાંચેના અર્થ કર્યા છે. રોધાદી કસાયનો સમાય જવો, ઉદય આવેલા કસાયોમાં મનતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી, અથવા અનાદિકાળની વૃત્તિઓ સમાય જવી, તે સમ મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં, અપૂર્ણતા લીધી જોયું, તે સંવેગ. મહાત્માજનું પરમ સેવા, નિષ્ફળી પુરુષોના વચનમાં તલ્લીનતા, તે શ્રદ્ધા આસ્થા, એ સગળા વડે જીવમાં સ્વ આત્મતુલ્ય બુદ્ધિ, તે અનુકંપા, આ લક્ષણો અવશ્ય મનન કરવા યોગ્ય છે, સ્મરવા યોગ્ય છે, ઈચ્છવા યોગ્ય છે, અનુભવવા યોગ્ય છે, અધિક અન્ય પ્રસંગે. અંબાલાલભાઈ ઉપરના, ત્રિભુવનભાઈ ઉપરના પત્રો છે, 135માં 23માં વર્ષમાં આ બધું લખે છે. Yeah.